તારીખ 29/12/1991 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા સોનગઢમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 40.
સમજવા માટે કામમાં આવે એટલા માટે તો કોઈ પણ સંપ્રદાયમાં તમારી જેવી જ પરિસ્થિતિ હોય છે કે એના જે ધર્મગુરુ હોય એ જે તે સંપ્રદાયમાં જે પ્રકારની ધર્મની રૂઢિરિવાજ હોય કાર્ય પદ્ધતિ હોય એ જ બધાને કરવાનું કહે. એટલે સામાન્ય રીતે શ્વેતાંબર સંપ્રદાયમાં પ્રતિક્રમણ છે, પૂજા છે, દાન ધર્મ છે, યાત્રા છે, અયંબિલ છે, આ બધું તો સામાન્ય ચાલતી રૂઢિ છે અને સામાન્યપણે એવી રીતે બધા કરે પણ છે, એમ જ અનુસરે છે. પણ હું એક પ્રશ્નની સામે એક પ્રશ્ન મૂકું છું કે કોઈ પણ વેપારની અંદર, આપણે વેપારી છીએ ને એટલે દ્રષ્ટાંત આપું છું, કોઈ પણ વેપાર આપણને બતાવે તો વગર સમજે આપણે કરતા નથી. બતાવનાર કમાયેલો માણસ હોય, ખૂબ કમાયેલો માણસ હોય તો પણ આપણે સમજ્યા વગર નથી કરતા. આપણે એને ખૂબ પૂછીએ છીએ કે ભાઈ વાત તો સાચી, તમે મને, હું બે પૈસા કમાવું એટલા માટે જ તમે આમ મારા ભલા માટે જ તમે વાત કરો છો, પણ છતાં હું સમજ્યા વગર કેવી રીતે કરું? અને સમજ્યા વગર કરે તો કમાવાને બદલે ખોવાનો વારો પણ આવી જાય છે, બરાબર છે? એટલે જ્યાં આપણું પ્રયોજન હોય છે લાભ નુકસાનનું, ત્યાં આપણે એના ચારે પડખા બરાબર તપાસીને સમજીને આપણને એ વાત બરાબર લાગે કે નહીં હવે કરવા જેવી છે તો જ આપણે કરીએ છીએ, નહીંતર નથી કરતા. પછી ગમે તે લાઈનનો વેપાર હોય, દાખલા તરીકે હીરા બજારમાં સૌથી વધારે શ્રીમંત માણસો છે ડાયમંડની લાઈનમાં, તો પણ હીરાનો વેપાર હીરાને જ ન ઓળખતો હોય તો કેવી રીતે કરી શકે? એને તો હીરા ઓળખવા માટે એને તો તૈયાર થવું જ પડશે. આ એક લાભ નુકસાન જ્યાં જ્યાં છે ત્યાં અનિવાર્ય પરિસ્થિતિ છે. આમ ધર્મની કિંમત ઘણી ગણવામાં આવે છે તો પણ ધર્મને એટલો બધો સસ્તો બનાવ્યો છે કે વગર સમજે બધા કરવા માંડે છે. એક રૂપિયાની તાવડી લેવી હોય તો પણ આપણે 8 વર્ષના બાળકને નહીં મોકલી, કેમ કે એને શું ખબર પડે કેવી રીતે લઈ આવે? એ જે લેવા જશે એને તાવડી લેતા આવડશે, એ જ જશે. અને તિરાડ નહીં દેખાતી હોય તો ટપોરો મારશે કે અવાજથી પરખાય છે કે કાંઈ બોધી બોલે છે તિરાડ છે. આટલી પરીક્ષા કરી શકે, એ જ માટીનું વાસણ લઈ શકે ભલે 1 રૂપિયાની કિંમત. તો ધર્મ એથી પણ કોઈ એવી સસ્તી ચીજ નથી 1 રૂપિયા કરતા બી કે સાવ વગર સમજે કરી શકાય. એટલે સૌથી પહેલી વાત એ છે કે જો ધર્મથી મોટો લાભ હોય તો વગર સમજે કરવું એ કોઈ બુદ્ધિશાળી માણસનું તો કામ નથી. અને દરેક સંપ્રદાયમાં, શ્વેતાંબર સંપ્રદાય હોય, દિગંબર સંપ્રદાય હોય, ક્રિશ્ચિયન સંપ્રદાય હોય કે ગમે તે સંપ્રદાય હોય, મુસલમાન સંપ્રદાય હોય, બધે અંધશ્રદ્ધાથી જ ધર્મમાં અનુસરણ કરવામાં આવે છે. બ્લાઇન્ડ ફેથ સિવાય કાંઈ દેખાતું નથી. એક જૈન દર્શનના શાસ્ત્રોમાં એ વાત મેં જોઈ કે ત્યાં એમ કહે છે કે તું પરીક્ષા કરજે, જેની પાસેથી તારે ધર્મ લેવો હોય એ વિષયમાં તું પરીક્ષા કર્યા પછી જ ધર્મ પ્રાપ્તિ માટે અનુસરણ કરજે એની વાતની, નહીંતર અનુસરણ નહીં કરતો. આ જિનેશ્વર દેવની આજ્ઞા છે એમ લખ્યું છે ત્યાં. શું? અને પરીક્ષા પ્રધાની શિષ્ય જ સાચો શિષ્ય છે. માત્ર આજ્ઞા પ્રધાની શિષ્ય એટલે આજ્ઞા માની લે ગુરુની, એ સાચો શિષ્ય નથી એવું ત્યાં વિધાન કરેલું છે, લખાણ કરેલું છે. એટલે સમજ્યા વગર કોઈ કામ ન કરવું એ કોઈ પણ બુદ્ધિશાળી માણસનો સામાન્ય સિદ્ધાંત, સામાન્ય બુદ્ધિનો વિષય છે. એટલે સમજીને જે કાંઈ કરવું તે કરવું, એટલે આપણને ખ્યાલ આવે છે કે આપણે બરાબર કરીએ છીએ કે આપણે નથી બરાબર કરતા. આપણે બરાબર કરતા કરીએ છીએ કે નથી કરતા એના માટે પૂછવું પડે, એ કર્યા પહેલાં પૂછવું સારું છે, પણ કરીને પૂછવાનો તો કાંઈ અર્થ નથી. સામાન્ય રીતે બધા શું છે કે પોતાના સંપ્રદાયની અંદર અનુસરણ કરતા હોય છે, પછી ત્યાંથી બીજી રીતે ડાયવર્ટ થવામાં તકલીફ થાય છે. એટલે વાત રહી સમજવાની કે ભાઈ આપણે જે કાંઈ કરીએ છીએ એમાં આપણને શું ફાયદો, શું લાભ, કેવી રીતે લાભ, લાભ તો કેવી રીતે લાભ, કારણ કે આપણે સમજવું જોઈએ. ધર્મ શું એ કાંઈ સમજ્યા વગર એમને જેમ કે એમ કરવાનું તો કાંઈ સમજદારી વાળી વાત તો નથી લાગતી. એટલે અમે તો પહેલેથી જ કહીએ છીએ કે જે કાંઈ કરો એ સમજીને કરો, અને નહીતર તો શાસ્ત્ર આજ્ઞા કે જિનેશ્વર દેવની આજ્ઞા પ્રમાણે નથી કરતા, એથી બીજી જ રીતે કરી લઈએ છીએ એમ પણ બરાબર નથી. એટલે પહેલામાં પહેલું જે કાંઈ કરવું તે સમજીને કરવું, આ રીતે કરવામાં પછી વાંધો નથી. સમજ્યા વગર કરવામાં તો સાચું કરો તો ખોટું છે, અને ખોટું કરો તો ખોટું છે, કેમ કે સમજણ જ નથી જે વાતને, એમાં શું કેવી રીતે ખબર પડશે કે આમાં ભૂલ છો નુકસાન છો, તો કાંઈ ખબર જ નહીં પડે. એટલે સમજણ વગર કરો છો એ બરાબર નથી, એ યોગ્ય નથી. જે કાંઈ કરો કે સમજીને કરો. સામાન્ય રીતે જ્યાં અંધશ્રદ્ધાથી ધર્મ ચાલે છે, ધર્મ ચાલે છે એટલે ધર્મની રૂઢિઓ ચાલે છે, ખરેખર તો ઓર્થોડોક્સ જેને કહેવાય, ત્યાં કોઈ પ્રશ્ન ઉઠાવશે એટલે તરત જ તમને રિજેક્ટ કરશે સામાવાળા. પ્રશ્ન નહીં કરો અમે કઈ રીતે કરો એમ જ કહેશે, કેમ કે તમે પ્રશ્ન કરશો એટલે એ પોતે તો બરાબર નથી હોતા, એટલે એને ઇજ્જતનો સવાલ થઈ જાય. અને જે બરાબર મજબૂત છે એ તો એમ કે તમે એક નહીં દસ પ્રશ્નો કરો, દસ કરતા હોય તો સો કરો પણ સમજીને કરો, કેમ કે પોતા નિશંક છે એ વિષયની અંદર. પણ જે પોતે શંકિત હોય એને પ્રશ્ન કરો ને પછી એને તમને સમાધાન ન આપી શકે, અથવા તમને ખ્યાલ આવે છે કે આને ખબર નથી, તો એને તો ઇજ્જતનો સવાલ થઈ જાય ને. હું સ્વતંબર આચાર્યોમાં રામસુરી મહારાજ, કૈલાસ સાગરજી અને ઉદયસુરી મહારાજ, આ ત્રણ આચાર્યોને મળેલો છું. મળવામાં એવું છે કે મારા ધંધાકીય ભાગીદારો સ્વતંબર જૈનો હતા, એટલે એ લોકો એમના મોટા આચાર્ય હોય તો મને ખાસ લઈ જાય. આપણે એમને મળવું છે, તમે આ વિષયમાં ઊંડા ઉતર્યા છો તો કાંઈક ચર્ચા વાર્તા કરો તો અમને તો સમજવાનું મળે. આ તો તમારા જે ત્રણ નામ લીધા એ બધા બહુ મોટી પાયરીના આચાર્યો અત્યારના છે, એમાં ત્રણેય અત્યારે તો કાળ કરી ગયા છે, ત્રણમાંથી એક યાદ નથી અત્યારે, રામસુરી હમણાં ગયા. તો હું એક વાત રાખતો કે ભાઈ આપણે એક બંધ ચેમ્બરમાં મળશું, કેમ કે એમના શિષ્યો હોય, સમાજના બીજા માણસો ચીઠિયા લોકો બધા વંદન નમસ્કાર કરવા આવતા હોય, એમની પાસે એમની વિષયમાં કોઈ વાત એમને ખબર નથી એવી વાત બહાર આવે તો એ બહુ ઇજ્જતનો સવાલ થઈ જાય. અને કોઈની ઇજ્જત ખરાબ થાય એવું આપણે કંઈ હેતુ બી નથી, કારણ બી નથી, જરૂર બી નથી. એટલે આપણે સાવધાની રાખવી પડે, કેમકે અમને તો ખ્યાલ છે કે આ વિશે કેવી રીતે સંપ્રદાયો કેવી રીતે ચાલે છે, કેવી રીતે ચલાવવામાં આવે છે. ઉદયસ્વરી મહારાજના ઉત્તરમાં કહીએ તો એમણે એમ કહ્યું કે અમારા સંપ્રદાયમાં અધ્યાત્મનો વિષય બિલકુલ બાદ થઈ ગયો છે, માત્ર કેટલીક ક્રિયાકાંડ રહી છે એ બધું અમે કરીએ કરાવીએ છીએ. મેં કહ્યું પણ એ જૈન ધર્મનું સ્વરૂપ છે ખરું? તો એ નિરુત્તર રહ્યા. પછી બીજા પણ બે ચાર પ્રશ્નો કર્યા, એમાં પણ એ નિરુત્તર રહ્યા. એમાં જ કોઈ અમારી જ માર્કેટના એક બે મોટા વેપારી એમના દર્શન કરવા આવી ગયા, જે મને પણ ઓળખતા હતા. પછી તો ઠીક નહીં લાગે એટલે પછી એમાં ચર્ચા બંધ કરી દીધી. મને જે મારા ભાગીદાર લઈ ગયા હતા એને મેં કીધું કે સાહેબને આરામ કરવા દો, આપણે અમે જઈએ, એમ કરીને નીકળી ગયા. પણ કહેવાનો મતલબ એ છે કે ત્યાં કોઈ આત્મહિત થાય એવી કોઈ અધ્યાત્મનો વિષય આજના તારીખમાં રહ્યો જ નથી. કોઈ જાણકાર નથી, કોઈ સમજતા નથી, કોઈ એ વિષયનો ઉપદેશ આપી શકતા નથી, કેમકે પોતાને જ્ઞાન નથી. એટલે પછી શું છે કે ચલાવે સંપ્રદાય ચાલતો હોય એ રીતે બધાને કાંઈ ને કાંઈ કામે લગાડી દે, એ કામે લગાડવાની વાત છે. એવી જ રીતે બધા સંપ્રદાય લગભગ ધર્મના સંપ્રદાય બધા અંધશ્રદ્ધાથી ચાલે છે. એમાં લખીને જ આવ્યો છે, આંબેલ એકાસનો પૂજા સેવા પુણ્ય બંધાય અને પુણ્ય બંધથી પુણ્યથી ધર્મની સામગ્રી મળે અને તે પરંપરાએ મોક્ષ મળે એવી માન્યતા અમારી છે, એવો એક પ્રશ્ન છે. તો હવે એમાં શું છે કે પુણ્ય બંધાય છે કસાયની મંદતાથી અને પાપ બંધાય છે કસાયની તીવ્રતાથી. જેમ કે કોઈ માણસે ઉપવાસ કર્યો એટલે તપશ્ચર્યા કરી એમ કહેવાશે. જ્યારે એને સવારે ઉપવાસનો પછખાણ લીધો મારા સાહેબની સામે, ત્યારે તો એને ધર્મ બુદ્ધિએ કસાયની મંદતાથી પછખાણ લીધું. શરીર ધર્મ પ્રમાણે જઠરાગ્નિ એના સમયે પ્રદીપ્ત થાય છે. પછી કોઈ 12 વાગે જમતું હોય, કોઈ 11 વાગે જમતું હોય, કોઈ 1 વાગે 2 વાગે જ્યારે જમતા હોય ત્યારે ભૂખ તો લાગવાની છે શરીર ધર્મ પ્રમાણે, કેમ કે તો જઠરાગ્નિ તીવ્ર થાય છે એટલે ભૂખ તો લાગવાની છે. ભૂખ લાગ્યા પછી જે વૃત્તિ ઉપર દમન કરવામાં આવે છે ત્યારે કસાય તીવ્ર થાય છે. તો આખો દિવસ ભૂખ્યા રહ્યા તો સવારમાં જ્યારે તમે પછખાણ લીધું ત્યારે કસાયની મંદતા થઈ, એનો સમય કેટલો હિસાબ હવે આપણે મૂકીએ, વેપારી છે એટલે કે આપણને 15 મિનિટ અડધો કલાક કલાક મંદ કસાયના પરિણામ રહ્યા. પછી આખા દિવસમાં બીજા 24 કલાકે જમવાનો વારો આવશે, એમાં જેટલો ટાઈમ આપણો ભૂખ ઉપરના પરિણામોમાં જે ઉગ્રતા આવી આકુલતા પણ થાય છે ઘણા, પછી ઘણા ઊંઘી જાય છે, ઘણા કોઈ ગેમ લઈ લે છે, કોઈ વાંચવાનું લઈ લે છે, કોઈ કાંઈ કરે છે, કોઈ કાંઈ કરે છે. પેલા ભૂખના દુઃખને ભૂલવા માટે જુદા જુદા રમકડા, જેમ એક છોકરો રોતો હોય બીજું રમકડું આપીએ, એનાથી સાચો છાનો ન રહેતો તો ત્રીજું રમકડું આપીએ, એમ કરીને એમ જે પરિસ્થિતિ ઊભી થાય છે એમાં જે કસાયની તીવ્રતા થાય છે ત્યારે પાપ બંધાય છે. પુણ્ય બંધાવવાનો 15 મિનિટ, 5 મિનિટ કે 1 કલાક, અને પાપ બંધાવવાના કલાક કેટલા? તમે કયો ફાયદો કર્યો કે નુકસાન કર્યું? આ ચોખ્ખો હિસાબ છે. હિસાબ કરીને એટલા માટે સમજાવું છું કે સીધો જો જવાબ આપી દઉં કે બરાબર નથી તો બરાબર એવો જવાબ દેવો પણ બરાબર નથી, કેમ કે ખરેખર સમજીને જવાબ દેવો જોઈએ અને જેને જવાબ મળે એને પણ સમજાવી જોઈએ, સમજવામાં આવવી જોઈએ એ વાત. એટલે લગભગ આ પરિસ્થિતિ છે. તપશ્ચર્યા છે, હવે તપશ્ચર્યાનો વિષય લઈએ આપણે, કે તપશ્ચર્યા છે એ ચારિત્રનો પ્રકાર છે. ધર્મની અંદર શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર એ ધર્મના મુખ્ય ત્રણ અંગ છે. એમાં પ્રથમ જ્ઞાન શ્રદ્ધાન થાય છે અને જેને સાચું જ્ઞાન શ્રદ્ધાન થાય એ તપશ્ચર્યા કરી શકે છે. જેને એકડો આવડતો હોય એ આગળ પછી બીજી સમીકરણો સમજી શકે કે કરી શકે સોલ્વ. એકડો ન આવડતો હોય ને સીધું સમીકરણ આપું કે આ પ્રોબ્લેમ સોલ્વ કરજે, કેવી રીતે કરે? એમ શું થયું છે કે સંપ્રદાયોની અંદર શ્રદ્ધા જ્ઞાનનો વિષય બિલકુલ નથી અને સીધું ચારિત્રનો અંગ જે છે તપશ્ચર્યા એ કરાવવા માંડે છે અનુચિત પદ્ધતિ. એટલે પુણ્ય બાંધે 5-15 મિનિટ અને પાપ બાંધે 23 કલાક, 24-23 કલાક. આ પરિસ્થિતિમાં નુકસાન થાય છે એની કોઈને સમજણ પણ નથી. ત્યાં આવી પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે એ પ્રકારે સમજ્યા વગર કરવામાં આ નુકસાન થાય છે, સમજીને કરવામાં એવું નુકસાન નથી થતું. કેવી રીતે થયા વગર શરીર ધર્મે તો ભૂખ લાગવાની છે, તો લક્ષ્ય ક્યાં હોય છે? એ વખતે જયારે ભૂખ લાગે એના ઉપર પણ લક્ષ્ય ન જાય તો લક્ષ્ય ક્યાં હોય છે? લક્ષ્ય વગરનો તો જીવ નથી. ક્યાં લક્ષ્ય હોય છે? કાં તો વિડીયો જોવું પડશે, અત્યારે કેસેટ મૂકી દેશે, કાં તો કોઈ ગેમ હાથમાં લઈ લેશે, કાં નોવેલ હાથમાં લેશે, કાં માણસ ઊંઘી જશે. હા, કોઈ પણ સંપ્રદાયમાં પણ 24 કલાક વિભાવ ઉત્પન્ન ન થયા તો પુણ્ય બંધાય તો શું થાય? કે જે પાપ બંધાતું હતું એના બદલે પુણ્ય બંધાય. પણ હવે શ્રદ્ધા જ્ઞાન વગર ચારિત્રનો વિષય હાથમાં લીધો છે એ આ એક ઘોડાગાડી જેવો વિષય છે. આગળ ઘોડો હોય, પાછળ ગાડીનો ડબ્બો હોય. કદી પણ આગળ ડબ્બો ને પાછળ ઘોડો એ રીતે ગાડી ચાલતી નથી, ને ચાલે તો એક્સિડન્ટ થાય. આ એક વ્યવસ્થાનો વિષય છે, ધર્મની વ્યવસ્થા છે, આ શાસ્ત્રોક્ત વ્યવસ્થા છે. શું એટલે હવે શું થશે? તમે તો ખાલી ઉપવાસનો દાખલો દીધો, પણ એથી એક બીજો પ્રોબ્લેમ મારી સામે આવ્યો, એક સમસ્યા આવી હતી કે અમારા એક સિતંબરભાઈઓ છે, આજે તો આપણા સર્કલમાં આવી ગયા છે, એ દાન દેવામાં બહુ માને. શું? અને ખાસ કરીને કેવી રીતે દાન આપે એવી રીતે નહીં, નામથી દાન દેવાનું એમ નહીં, આબરૂ માટે નહીં, તો પાપ બંધાય, માન વધારવાનું, અભિમાન કરવાનું. પણ ખાસ કરીને જે લોકો જરૂરિયાત વાળા માણસો હોય એના ઘરે જઈને આપ્યા, ખામે ચાલે એને લાંબો હાથ કરવા આવું ન પડે, કેમ કે એવા સારા માણસો હોય કે એને તકલીફ હોય પણ કોઈ જે માગતા ન હોય, ગોતી ગોતીને શોધી શોધીને આપે ઘરે જઈને, અને રેગ્યુલરલી આપે. રેગ્યુલરલી એટલે એવરી મંથ એનું એક બજેટ એની પાસે હોય કે આટલા તો પૈસા દાનમાં વાપરી નાખવાના, અને આ પ્રકારે વાપરી નાખે. એનો પ્રશ્ન આવ્યો કે આ અમે સારું કરીએ છીએ, ખરાબ કરીએ છીએ? ઠીક, તો એપેરન્ટલી તમારા દાદાની વાત કરો છો, ભાઈ પાછળ બેઠા જ ના, દાદા એટલે ફાધરના મોટા ભાઈ છે, બહુ સારી પ્રવૃત્તિ દાદા. અને એને લીધે શું થતું હતું કે જે લોકોને, જે સજ્જન માણસોને ખબર પડી કે આવી સરસ પ્રવૃત્તિ કરે છે તો લોકો એને આપી આવ્યા, કે અમારે હિસાબ કિતાબ નથી જોતો, આ 2000 રાખો 5000 રાખો, તમે બધાને ઓળખો છો કોને કોને દેવાય, અમે એટલી મહેનત લેતા નથી, અમારે આમાં પૈસા સારા કામે લગાડવા છે. તો એની પાસે એવી રીતે પૈસા આવવા માંડ્યા, એ બધાને સારી રીતે આમ બહુ ઘણા વર્ષો આ પ્રવૃત્તિ કરી. કુદરતે અમારો પરિચય થયો, દિવસ મળવાનો થયું, એટલે મને આ પ્રશ્ન કાઢ્યો કે એમાં આ પ્રવૃત્તિ કરીએ છીએ, કંઈ ઠીક કરીએ છીએ કે કંઈ ભૂલ કરીએ છીએ, એમાં કંઈ લાભ થાય નુકસાન થાય શું થાય. મેં કહ્યું કે પુણ્યબંધનું તો જરૂર કારણ છે, પણ મેં મારા પૈસા આપ્યા અને આટલું પુણ્ય કાર્ય મેં કર્યું, એ પ્રકારનું એક અહંપણું જે પ્રેક્ટિકલી કેળવાઈ જશે અને જૈન ધર્મ કે જે પુણ્યને પાપથી પર એવો કોઈ આત્માના શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર રૂપે પવિત્ર દશા છે ત્યાં આવવામાં એ અહંપણું રૂકાવટ કરશે તો થાય છે શું? કે આપણે ત્યાં સૌથી મોટું પાપ અથવા અધર્મ મિથ્યાત્મને કહ્યું છે, જે કોઈ પણ સંપ્રદાયમાં એ વિષય નથી, એક જૈન સંપ્રદાયમાં જ આ વિષય ચાલ્યો છે શ્રદ્ધામાં. હવે એ શું છે કે ખોટી જગ્યાએ અહંપણું કરવું, દેહાત્મ બુદ્ધિએ દેહમાં અહંપણું કરવું અને પુણ્ય પાપમાં પણ અહંપણું કરવું, પાપમાં અહંપણું પણ કરવું, પુણ્યભાવમાં પણ અહંપણું કરવું, એ બધું મિથ્યાત્વ છે. કેમ મિથ્યાત્વ છે? કે આત્મામાં પુણ્ય પાપનું તત્વ નથી, એટલે જ્યાં પોતે નથી ત્યાં અહંપણું કરવું, તે અસ્થાનમાં પોતાનું અહંપણું કર્યું, સ્વસ્થાનમાં ન કર્યું. તો એને જ રોકવા માટે તમે શું વિચાર્યું છે? મેં પ્રશ્ન કર્યો સામે કે આવું પુણ્ય કાર્ય કરતા તમને જે અહંપણું થશે કે મેં આ કાર્ય કર્યું અથવા મારા પૈસા મેં આપ્યા, એવું જે પૈસા ઉપરનું પણ સ્વામિત્વ છે, ધણીપણું છે, એ તો મિથ્યાત્મને ઊભું કરે છે. એને રોકવા માટે શું કરશો? એવું તો કોઈ દી વિચાર્યું નથી. તો અમારી પાસે જે ધર્મની વિચારણા છે એમાં એ વિષય છે કે કોઈ પણ કાર્ય સારામાં સારું કરે જીવ, છતાં પણ એને એમાં અહંબુદ્ધિ અહંપણું અભિમાન એવો દોષ કે દુર્ગુણ ઉત્પન્ન ન થાય એનો ઉપાય આ જગ્યાએ છે, આ સમજણમાં છે, સાચા જ્ઞાનમાં છે, સાચા શ્રદ્ધાનમાં છે. એટલે તમે કોઈ પણ કાર્ય કરો તો એ પહેલાં એમાંથી કોઈ પણ અવગુણ ન ઉત્પન્ન થાય એવી રીતે એ કાર્ય કરો. કાર્ય સારું કરો એનું વાંધો નથી, પણ કાર્ય સારું ને કોઈ સાથે સાથે સાઈડ બાય સાઈડ એક અવગુણને ઉત્પન્ન કરી દે એ તો ઈચ્છવા જેવું તો નથી. ધર્મના ક્ષેત્રમાં એમાં મોટામાં મોટી તકલીફ એ થાય છે કે જેટલા પુણ્ય કાર્યો છે, પછી દાન હોય, પૂજા હોય, એકાસન હોય, ગમે તે પ્રકાર હોય, પણ એ કાર્યો કરતા એ જ કાર્યોનું અહંપણું ન આવે એવી સમજણ કોઈ હોવી જોઈએ પહેલેથી, તો જ બચી શકાય એના અભિમાનમાંથી ને દુર્ગુણમાંથી. નહીતર પુણ્ય કરતા એનું પાપ વધી જાય છે, એને મિથ્યાત્મનું પાપ કહે છે, રજોગ કહે છે આપણે. કે એક બાજુ આપણે પુણ્ય કર્યું એને એક પલ્લામાં રાખીએ ત્રાજવામાં, અને એક પલ્લામાં મિથ્યાત્વ છે એને રાખીએ તો મિથ્યાત્મનું પાપ અનંત છે એના કરતા, એને શું કરવું? એટલે આ વિષય એકદમ સમજણનો છે. જેમ સમજણ વગર તાવડી ન લેવાય કે સમજણ વગર કોઈ બિઝનેસ વેપાર ધંધો માંડીને દુકાન માંડીને ઓફિસ માંડીને બેસી ન લેવાય, એમ જ સમજણ વગર ધર્મ જેવી ઊંચામાં ઊંચી ચીજ કરી લેવાય એ વાત કેવી રીતે ગળે ઉતરે એવી છે. આ તો સૌથી દુનિયાદારીના જેટલી પ્રવૃત્તિ છે એના કરતાં કોઈ ઉચ્ચ કોટીની પ્રવૃત્તિ છે. તો નાનામાં નાની વાત આપણે સમજણથી કરવી છે, બધી વાતો સંસારમાં કે જ્યાં આપણને લાભ નુકસાનનો સવાલ છે, તો આનો તો લાભ નુકસાન અનેક ભૂવો સુધી ચાલે છે, ધર્મોથી થયેલા લાભ નુકસાનો તો ભવ ભવાંતર સુધી ચાલે છે, સંસારના લાભ નુકસાન તો પ્રસંગ પૂરતા જ હોય છે, પિરિયોડિકલ હોય છે, બહુ નાના પિરિયડમાં હોય છે, ઓલું તો બહુ લાંબા પિરિયડના છે, તો એના પાછળ તો વધારે સમજણ હોવી જોઈએ. અને જ્યાં વધારેમાં વધારે સમજણ હોવી જોઈએ ત્યાં બિલકુલ સમજણ નહીં, એવી પરિસ્થિતિમાં આપણે ચાલીએ છીએ, આખો સમાજ ચાલે છે. આ એક બહુ ટ્રેજેડી છે આપણા સમાજની, બહુ મોટી ટ્રેજેડી છે. એટલે અમે તો સૌથી કોઈ પણ નવા આવે તો પહેલા એ જ કહે છે કે સમજવાનો પ્રયત્ન કરો, ભલે સમજવામાં થોડો વધારે ટાઈમ જાય એનો માનો નહીં, પણ જે કરો એ સમજીને કરો. સમજીને કરશો તો એનું ફળ જુદું છે, વગર સમજણ કરશો તો એનું ફળ સાવ જુદું છે. આમ છે, સમજવાનું ધર્મ શું, ધર્મ કરનાર કોણ કેવો શું, ઓફિસમાં હું કોણ એ સમજ્યા વગર ઓફિસ ચાલે છે? તમારી ઓફિસમાં તમે પિયોન છો, તમે સેક્રેટરી છો, કે તમે પ્રોપરાઇટર છો, કે તમે ક્લાર્ક છો, કે તમે કોણ છો એ સમજ્યા વગર ઓફિસ ચાલે છે? ક્યાંય પણ તમારી પોસ્ટ તો નક્કી હોવી જોઈએ ને, તમારી ડ્યુટી નક્કી હોવી જોઈએ, પછી જ તમારે કામ ચાલે છે. એમ ધર્મ કરનાર તમે કોણ છો, ધર્મ તે શું છે, કેવી રીતે થાય છે, બધા ચારે પડખાની સમજણ કરવી જોઈએ. પહેલામાં પહેલું આપણે ત્યાં એ વાત છે જૈન ધર્મમાં કે આત્માની ઓળખ, તારું તું કોણ છો એ નક્કી કર્યા વિના તારે શું કરવા યોગ્ય છે ને શું નથી કરવા યોગ્ય, ડ્યુટી કેવી રીતે નક્કી થાય? પોતે કોણ છે એ નિશ્ચય થયા વિના એને કર્તવ્ય અકર્તવ્ય કેવી રીતે નક્કી થાય? કે બુદ્ધિમાં ઉતરવી તો જોઈએ ને વાત, સમજવામાં તો વાત આવી જોઈએ કે. એટલે પહેલામાં પહેલી વાત આપણને એ સમજાવવામાં આવી છે કે ભાઈ તું કોણ છું, તારું સ્વરૂપ શું છે એ નક્કી કર. શ્રીમદ રાજચંદ્રજીએ 15મા વર્ષે એક કાવ્ય લખ્યું છે, પદ લખ્યું છે કે તું કોણ છો, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે તારું ખરું, તારું મૂળ સ્વરૂપ શું છે, કેમ તું મનુષ્ય થયો? બીજા બધા પ્રાણીઓ તો જોવામાં આવે છે, કોઈ એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય ઈયળથી માંડીને બધા પ્રાણીઓ આપણે જોઈએ છીએ, ઢોર પંખ પશુ પંખી, તું મનુષ્ય કેમ, કારણ શું, કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે, તારું મૂળ સ્વરૂપ શું છે, અસલ સ્વરૂપ શું છે, કોના સંબંધે વળગના? આ બધા સંબંધો તો શા કારણથી છે, સંયોગ વિયોગ શા કારણથી થાય છે, ઈચ્છવા નહીં ઈચ્છવા છતાંય રાખું કે એ પરિહરું, એ બધા સંબંધ રાખવા જેવા છે કે છોડવા જેવા છે, એના વિચાર શાંત, એના વિચાર શાંત ભાવે જો કર્યા, એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. આ એક ચાર લીટી છે, કોઈ પણ વિચારવાન બુદ્ધિશાળી માણસને વિચાર કરતો કરી મૂકે એવી 15 વર્ષે એક કાવ્ય લખ્યું છે. ભૂ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનમ ન મળ્યો તોય અરે ભવચક્રનો આંટો નહીં એ કેટળ્યો, તે પરિભ્રમણ છોડવા માટે શું કર્યું? પુણ્ય કમાવા માટે તું આટલું બધું કરે છો, પણ જન્મ મરણ મટાડવા માટે તે શું કર્યું? સૌથી મોટી આપત્તિ તો મરણ નહીં છે, પુણ્યથી કઈ મરણ નહીં છૂટે, માનવી છૂટશે પુણ્યથી પણ મરણ નહીં છૂટે. શું જો આપણે એક વિચાર કરીએ જિંદગીનો કે પાપથી રોગ આવે છે, પાપના ફળમાં રોગ આવે છે, પુણ્યના ફળમાં નિરોગતા તંદુરસ્તી રહે છે, તો પુણ્યના ફળમાં કદાચ રોગ નહીં આવે પણ પુણ્યના ફળમાં કોઈને મૃત્યુ નહીં આવે એવું ક્યાંય કોઈ શાસ્ત્રમાં નથી, કોઈ ધર્મશાસ્ત્રમાં નથી. જૈન દર્શન છે એ જન્મ મરણ ટાળવા માટેનું દર્શન છે, પુણ્ય કમાવા માટેનું દર્શન નથી. આ એક બીજા ધર્મમાં જગતમાં ચાલતા બીજા ધર્મો અને જૈન ધર્મમાં આ એક મોટો તફાવત એ છે કે જૈન ધર્મ જન્મ મરણનો નાશ કરી દે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે, જ્યારે બીજે એ વ્યવસ્થા નથી, બંધ મોક્ષની વ્યવસ્થા કોઈ દર્શનમાં નથી જે જૈન દર્શનમાં છે. કઈ પ્રકૃતિ ક્યારે કેટલી બધાય બંધાય, કેટલી ડિગ્રીની બંધાય, કયા પ્રકારની બંધાય, પ્રકૃતિ કેટલી કેટલી આયુષ કેટલી સ્થિતિની બંધાય, આયુષ જેને કહીએ, એ બધો હિસાબ કિતાબ એક એક ચીજનો એક એક પરિણામનો બધો હિસાબ કિતાબ આપણા શાસ્ત્રોમાંથી નીકળે છે. જેને આપણે ઇન્ડિયન પિનલ કોડ કહીએ, ભાઈ આ ગુનો કરે તો આ સજા, આ ગુનો કરે તો આ સજા, આ ગુનો કરે તો આ સજા, એમ કેવા પ્રકારના દોષ કરે તો કેવી સજા મળે એના મોટા મોટા વોલ્યુમ છે આપણે ત્યાં. તો એમને 15મા વર્ષે આ વાત સૂજી છે, કેટલી નાની ઉંમરમાં, કે ભવચક્રનો આટો એક પણ ભાવ ઓછો થાય એના માટે તે શું કર્યું. પછી બીજી લીટી છે કે લક્ષ્મી અને અધિકાર મળતા શું વિધન તે દેવ ગણો, લક્ષ્મી અને અધિકાર વધતા પૈસા મળ્યા અથવા સત્તા મળી શકે, શું વિધ્યું કે તો ખરો, શું કુટુંબ કે પરિવાર વધતા વધવા પણ એ નહીં ગ્રહ, કુટુંબ પરિવાર વધી ગયું, મોટું જૂથ થઈ ગયું કુટુંબ પરિવાર, શું સંસારનો શું શબ્દ વાપર્યો એમણે, કે આ બધું વધ્યું પણ બીજી બાજુ શું વધ્યું કે જેની તને ખબર નથી, કે વધવા પણ સંસારનો નરદેહને હારી જવો, મનુષ્ય પણ હારી ગયો હતો, હારી ગયો એટલે હારી જાય ત્યારે સામે કાંઈ ન મળે, હારી જવાનો અર્થ શું કે પૈસા એમને મળી ગયા, નરદેહને હારી જવો એનો વિચાર અહોહો એક પળ પણ તને થયો, એમ કે છે એક સેકન્ડ પણ આનો વિચાર આવ્યો છે ક્યારેક, કે એમને એમ દોડ્યો જ જાય છું, એમ કે છે. બહુ સરસ 15મા વર્ષે એમણે એક કાવ્ય લખ્યું છે, બુદ્ધિવાળો માણસ હોય તો ઉભો રહી જાય એક વાર તો, કે અરે કંઈક લખનાર કોઈ છે કે જો. અને એમના લખાણની અંદર બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી પદ્ધતિ છે, ગમે તેને પિંચ કરી જાય. હવે આગળ ચાલીએ, બીજો પ્રશ્ન. સરસ. ભાષાનો પ્રોબ્લેમ બહુ નડતો નથી, કોને જિજ્ઞાસા તીવ્ર હોય છે એને. એવો જ એક દાખલો બતાવું કે અમારે આપણે ગુરુદેવના સમાજની અંદર એક નિહાલચંદ્રજી સોગાની આવેલા હિન્દી ભાષી અજમેરથી, ભાઈના પિતાશ્રી થાય છે, છેલ્લો બેઠા ને એના પિતાશ્રી થાય છે, એમનું નામ તો અત્યારે આપણે ત્યાં પ્રસિદ્ધ છે કેમ કે આપણે એમના પુસ્તકો બહાર પાડ્યા. એ ગુજરાતી નહોતા જાણતા અને ગુરુદેવ તો ગુજરાતીમાં પ્રવચન કરે, સાવ તદ્દન જ જાણ્યા હતા, ફર્સ્ટ ટાઈમ સોનગઢ આવ્યા, કોઈ દિવસ સૌરાષ્ટ્રમાં આવેલા જ નહીં, પહેલા વહેલા અજમેરથી કાઠિયાવાડના એક નાના ગામડામાં આવ્યા, સાવ અજાણ્યા માણસોમાં અજાણ્યા ગામમાં સાવતે એક આત્મધર્મ વાંચ્યા પછી, પણ બહુ જ જિજ્ઞાસા લઈને આવેલા, તીવ્ર જિજ્ઞાસા. કેટલી તીવ્ર જિજ્ઞાસા કે નિંદ્રા ન આવે, ઊંઘ ન આવે, ખાવું પીવું ન ભાવે, જેમ કોઈને બહુ ટેન્શન આવે ત્યારે શું થાય, ખાવું પીવું ન ભાવે, ન ઊંઘ ન આવે, એમને એક આત્મશાંતિ માટે આ પરિસ્થિતિ ઊભી થઈ કે મારા જીવનમાં શાંતિ નથી, મને કોઈ રીતે આત્માની શાંતિ જોઈએ. એમાં આત્મધર્મ વાંચ્યું એમાં એમને કંઈક સંકેત મળ્યો કે કંઈક આત્મશાંતિની વાત આ જગ્યાએ લાગે છે. ભૂખ બહુ હતી એટલે સીધા આવી ગયા, ગુજરાતી ભાષા સમજતા નહોતા પણ ભાવ પકડી લીધો. એટલે શું થાય છે કે જે લોકો ભાવને સમજે છે એને ભાષાનું બહુ મહત્વ નથી, અને આ વિષય આખો ભાવોની દુનિયાનો છે. શું નાના બાળકને પણ ભાષા નથી સમજાતી, પણ ગુસ્સો કરો તો રડશે, ક્યારથી બોલાવશો તો હસશે, એને કેમ ભાષા આવડે છે? હજી તો બોલતા નથી શીખ્યું, 6 મહિનાનું બાળક હોય તો પણ ભાવ સમજે છે, તો ભાવ પકડી શકાય છે. ભાષા છે એ એટલો મહત્વનો વિષય નથી, એ મટીરિયલ છે. અને પછી તો એવું છે કે જે લાઈનમાં તમે જાઓ એ લાઈનની ભાષા દરેક વખતે ડૉક્ટર ડૉક્ટરી ભણે છે ત્યારે ડૉક્ટરી ભાષા એને શીખવાની હોય છે, વકીલ એડવોકેટ કાયદાની ભાષા પણ શીખે છે, ને એ બધાની સ્પેશિયલ ભાષાઓ છે જે દુનિયામાં નથી ચાલતી, પણ જ્યારે એને એમાં રસ છે અને એની અંદર થોડું માથું મારે છે કે આપોઆપ એને એ ભાષા પણ આવડી જાય છે. એટલે ભાષા શીખવી એ બહુ મામૂલી વાત છે, ભાષા સમજવી એ બહુ મામૂલી વાત છે, ભાવ સમજાય તો ભાષાની જરૂર એટલી એટલું મહત્વનું નથી. એટલે તો તિર્યં સમજી જાય છે, એ ભાવથી જ સમજે છે ને, તિર્યં ભાવોથી જ સમજે છે. આ ભરવાડેને નથી કહેતા પાણી પીવડાવવું હોય તો પાણી પીવડાવી દે, આ સરકસ વાળા શું કરે છે, કોઈ ભાષા નથી વાપરતા, ખાલી ચાબુ કામ કરે ત્યાં બે પગે ઊંચો થઈ જાય, ચાર પગ વાળો પ્રાણી, ભાવથી જ કામ થાય છે. જે મનવાળા પ્રાણી છે ભાવથી જ કામ થાય છે. માણસ ન બોલે તો આપણે નથી સમજી શકતા કે આમ મોઢું ચડેલું છે, આપણા પ્રત્યે કંઈક પ્રેજ્યુડાઇસ લાગે છે, એના ઘરે ગયા તો હામી ન જોયું, સમજે છે કે નહીં? વગર બોલે પણ આપણે ઘણું સમજીએ છીએ, થોડું આમાં તો થોડું ઘણું બોલવાનું પણ છે, એટલે સમજી શકાય છે. જિજ્ઞાસા હોય ને તો ભાષાનો પ્રોબ્લેમ નડતો નથી, અથવા ભાષા કોઈ ન સમજવામાં આવે તો પણ ભાવ સમજાઈ જાય છે, એમાં કાંઈ વાંધો નથી આવતો. પણ ત્યાં તો કોઈ એમ કે ભાઈ મુનિ ને કદાચ સિંહની ભાષાનો અતિશય હશે, કહી શકે કે કઈ, મને તો કઈ ખબર નથી, પણ સંભવિત ખરી, સંભવિતતા ખરી. કારણ શું છે કે એ સિંહ છે ગુસ્સામાં હતો, મહાવીર સ્વામીનો જીવ ભૂખ લાગી હતી અને શિકારની શોધમાં હતો, એ ભરણીઓ મળે છે અને મારે છે થાપો, ભરણીઓ તો લઈ લુહાણ થઈને એક પંજામાં મીઠું પડી જાય છે, એને ખાવાનું શરૂ કરે છે. એ પરિસ્થિતિમાં ઉપરથી જે આકાશગામીની વિદ્યાવાળા હતા એ તો અતિશયવાળા હતા, મુનિઓ તો એમની નજર ગઈ નીચે, એક સિંહ હરણને ખાય છે મારીને, જે તો માર્યા વગર ખાય નહીં, સિંહ કોઈનું ખાય મારેલું ખાય નહીં, પોતે જ મારીને ખાય, આવી એક એની એક પદ્ધતિ છે પ્રકૃતિની. એમને અવધિ જ્ઞાનમાં જોયું તો એમને એમ લાગ્યું કરવું, આ તો તીર્થંકરનો જીવ છે, મહાવીર સ્વામીનો જીવ છે, આ તો આથી 10મા ભાવે તો આ તીર્થંકર થશે, એટલે પોતાને ઉપદેશ આપવાનો વિચાર આવ્યો. નીચે ઉતર્યા ત્યારે સિંહ એમને જોયા એટલે એકદમ થંભી ગયો, કે લોકો મનુષ્યો તો મને જોઈને ભાગે છે, આ લોકો સામે મારી નજીક ચાલ્યા આવે છે, એટલે એકદમ જેને આપણે કહીએ કે સસ્પેન્સમાં આવી ગયો, કુતૂહલમાં, કે આ શું, એટલે જે ક્રોધના પરિણામ હતા ને એ શાંત થઈ ગયા આશ્ચર્યને કારણે. એટલે એક તો એનો મૂડ બદલાઈ ગયો, બીજી જગ્યાએ આવી ગયો ભાવમાં, પછી હવે એને ઉપદેશ આપ્યો છે જ્યારે, ત્યારે કાં તો એની ભાષા સમજે છે અને કાં તો આ ભાવ સમજે છે, બેમાંથી એક જ વાત છે, કાં તો એમને ભાવ પકડ્યો છે સિંહના જીવે, કાં તો મુનિઓને સિંહની ભાષાનો કોઈ અતિશય છે સમજાવવાનો અને સમજાવી શકે છે, બેમાંથી એક વાત કોઈ બની. પણ એ વખતે જ એને પશ્ચાતાપ થયો, આંખમાંથી આંસુ નીકળવા માંડ્યા, ઉપદેશ ગ્રહણ થયો, સમ્યક દર્શનને પ્રાપ્ત થયા, સમ્યક જ્ઞાનને પ્રાપ્ત થયા, સિંહ તો કંઈ ખડ ખાય નહીં, એનું તો માંસ ખાવું એનો ખોરાક છે, સંથારો કરી લીધો, આહાર પાણીનો ત્યાગ કરી લીધો, મૃત્યુ થઈ ગયું પિતાદેવ લોક માં જઈ ગયું. નહીં નહીં, એમને આત્માનો ઉપદેશ આપ્યો, સમ્યક દર્શન આત્માનો ઉપદેશ થાય છે, સમ્યક દર્શન દેવલોકોની વાતો થઈ કે બીજી આ દેવડી વાતો થઈ, નથી થતી. જેને આત્મા જાણ્યો એને આત્મજ્ઞાન થયું, એને આત્મદર્શન થયું, એ જ ભય ભ્રમણના નાશનું કારણ છે. હવે સિંહને તો પૂર્વ જન્મના સંસ્કાર નહોતા. મહાવીર સ્વામી ભગવાનનો ઇતિહાસ પાછળ જાઓ તો ઋષભદેવ ભગવાનના વખતથી મળે છે. એ પહેલાં એમનો જીવ ક્યાં હતો એનો કોઈ ઇતિહાસ નથી મળતો. જીવ તો બધા અનાદિના છે, આપણે પણ અનાદિના છે, પણ એક કોડાકોડી સાગરનો આત્રો છે, એટલે કરોડો અબજો વર્ષનો આત્રો છે મહાવીર સ્વામી અને ઋષભદેવ ભગવાન વચ્ચે. પહેલા તીર્થંકર અને છેલ્લા તીર્થંકર વચ્ચે તો અબજો ને અબજો વર્ષનો આત્રો છે, અસંખ્ય અબજ વર્ષનો આત્રો છે. એ વખતે એમના પૌત્ર હતા મરીચિકાના અને જૈન ધર્મના પૂરા વિરોધી હતા. એમના દાદાને ગાળો જ દેતા હતા એમ કહીએ તો ચાલે, એટલા તીવ્ર કષાયથી. એટલે પછી એના ફળમાં એ નારકીમાં ગયા છે. પછી એ નારકીમાંથી નીકળી મોટે ભાગે જંગલી પશુ થાય, કાં અજગર થાય, કાં વાઘ થાય, સિંહ થાય, અને પછી નરકમાં જાય. વળી કોઈ કાળે મનુષ્ય થયા છે, જ્યારે જ્યારે મનુષ્ય થયા છે ત્યારે એમણે ધર્મની વિરુદ્ધતા જ કરી છે. એમ કરોડો અબજો વર્ષ ખૂબ દુઃખ ભોગ્યું છે, ખૂબ ભ્રમણ કર્યું છે, પરિભ્રમણ કર્યું છે, ખૂબ દુઃખ ભોગ્યું છે. છેલ્લે નારકીમાંથી સિંહના ભાવમાં આવ્યા છે, તાજા તાજા છે. એટલે કોઈ પૂર્વ સંસ્કાર ન હતો, એટલે પૂર્વ સંસ્કારની અપેક્ષા નહીં રાખવી. એમ એમાંથી ઉપદેશ આપણે સમજવાનું શું છે કે આપણે પૂર્વ સંસ્કારની અપેક્ષા ન રાખવી કે મને પૂર્વ સંસ્કાર હોય તો ધર્મ પ્રાપ્તિ થશે, નહીંતર નહીં થાય. તમે અત્યારે આત્માની વાત સાંભળો અને તમને અત્યારે સંસ્કાર પડે તો નેક્સ્ટ સેકન્ડ છે એ પૂર્વ સંસ્કારમાં તમે આવી ગયા. પહેલી બીજી સેકન્ડથી પૂર્વ સંસ્કારી તમે થઈ ગયા. એમાં કંઈ પૂર્વ ભાવમાં સંસ્કાર હોવા જોઈએ એ કોઈ જરૂરી વાત નથી. બીજી સેકન્ડથી તમે પૂર્વ સંસ્કારી છો, એટલે અત્યારે સંસ્કાર તમે લઈ શકો છો. પછી શું વાત, પહેલાથી સવાર બસ, બીજું કાંઈ નથી. ભૂતકાળ તમારો અમારો કોઈનો સારો નથી, આ સીધી વાત છે. કેમ કે અનંતકાળથી પરિભ્રમણ કરીએ છીએ, 2000 સાગર ત્રસ, વધુમાં વધુ ત્રસ પર્યાય છે, એટલે બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીને. શું તો બાકીનો ભાવ તો આપણે નિગમમાં જ કાઢ્યો છે, બાકીનો સમય અનંતકાળ તો આપણે બધાએ તો આપણે ખરાબમાં ખરાબ પરિણામ થયા હોય તો નિગોદમાં જવાનું થાય. એટલે ભૂતકાળ તો આપણો કોઈનો સારો નથી, એટલે તો વિચાર જ નહીં કરવાનો. હવે સમજાય ત્યાંથી સવાલ. આપણે કેટલીક સવારની ચર્ચા કે આપણો ધ્યેય અને ગોલ નક્કી કરી નાખવો સૌથી પહેલા. જ્યાં સુધી આપણે આપણું ધ્યેય નક્કી ન કરીએ, જીવનનું ધ્યેય, હું એક દિવસ જીવનનું ધ્યેય જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી પરિણામ એક ચાલ હોવાથી જ, પરિણામ છે જીવની ચાલ છે, એની દિશા ધ્યેયને અનુલક્ષીને નહીં હોય. એટલે શરૂઆત કરવાની છે ધ્યેય બાંધવાની. ધ્યેય ન બાંધો ત્યાં સુધી કોઈ શાસ્ત્રમાં છે કે કોઈ ઉપવાસ કરે, બંને વ્યવસ્થિત પદ્ધતિસર ચાલતા નથી. શું પછી શાસ્ત્ર માનનાર હોય કે ઉપવાસ કરનાર હોય, પૂજા કરનાર હોય કે દાન કરનાર હોય, બધાએ મનમાની રીતે કામ કરવા માગે છે, પણ જે રીતે કામ થવું જોઈએ એ રીતે કામ કરવા માગતા નથી, અથવા સમજણ વગર કામ કરવા માગે છે, સમજીને કામ કરવામાં આવે. અને ધ્યેય નક્કી કર્યા વિના કોઈ પણ કામ કેવી રીતે આપણે કરી શકીએ, અને કારખાનું એવી રીતે શરૂ થાય કે નો ધંધો એવી રીતે શરૂ થાય. દરેક વસ્તુમાં આપણે નક્કી તો કરવું જ પડે છે કે આપણો ટાર્ગેટ શું, કેટલું કમાવાનું, કેટલું મેળવવાનું. તો આની અંદર એવું છે કે ધ્યેય છે એ મોક્ષનું, આનું ફળ મોક્ષ જ છે, અને એનું બીજ મોમોક્ષની ભૂમિકામાં વવાઈ જાય છે. પેલું તો ફળ આવે છે, મોક્ષ તો ફળ આવે છે, પણ જેમ વડનું બીજ નાનું હોય છે પણ વડલો મોટો ઘેઘોર થાય છે, એમ અહીંયા ખ્યાલ નથી આવતો કે આ બીજ ક્યાં છે અને કેવડું નાનું છે, છતાં એનું ફળ કેટલું મોટું આવશે. અને આ બીજ આ જગ્યાએ છે. એ અંદરનો વિષય છે શરૂઆત કરવાનો, અને બહારમાં શરૂઆત કરવાનો વિષય એ છે કે જે શ્રીમદજીના એક કે એક પત્રની અંદર વાત છે કે તું સત્સંગમાં રહે, સત્સંગમાં રહે, કેમ કે અસત્સંગ ઘણો છે, 24 કલાક અસત્સંગથી જીવ ઘેરાયેલો છે, એટલે એની અસર જાવી બહુ મુશ્કેલ છે. એટલે જે આત્મહિતનું કાર્ય કરવું છે એની અસર લેવા માટે સત્સંગ બહુ જરૂરી વસ્તુ છે. એ બહારની સ્થિતિ છે, અંદરની સ્થિતિ જેવી નક્કી કરવાની છે કે એક વખત તો બદલી નાખવું પડે. અંદરથી છે કે મારે મારા જીવનમાં મારું આત્મકલ્યાણ કરી લેવું છે, બસ આ ધ્યેય ઉપર ચડી જાય. એટલે પરિણામની અંદર જેટલા યોગ્ય પરિણામો જોઈએ એને ધ્યેયને લગતા એની શરૂઆત ઓટોમેટિક થાય છે. નહીતર શું થાય કે કોઈ પણ સારા પરિણામ કરો એટલું એનું અહંપણો થાય છે, કેમ કે કરવા જોઈએ એમ સમજીને કરે છે, અને ઓટોમેટિક થાય ત્યાં કરવા જોઈએ એવું અહંપણો નથી, ઓટોમેટિક જ થયા કરે છે. શું એટલે પહેલેથી જ પરિણામની અંદર અહંપણું ન આવે, પરિણામ સુધરતા જાય ને પરિણામમાં અહંપણું ન આવે એવી કોઈ લાઈન હાથમાં લઈ લેવી જોઈએ, અને એ આ રીતે આવે છે કે જો તમે ધ્યેય નક્કી કરો તો સહેજે સહેજે બધા પરિણામ એ ધ્યેયને અનુલક્ષીને મુમુક્ષુની ભૂમિકામાં શરૂ થશે. મુમુક્ષુની ભૂમિકા બરાબર આવી જવાથી જ્ઞાન દશાની પ્રાપ્તિ સહેજ થશે. જ્ઞાન દશાની પ્રાપ્તિ થયા પછી તો એકદમ લાઈન ક્લિયર છે આગળ નહીં તો. સૌથી પહેલા અને એક સૂત્ર છે આપણને ગુરુદેવે આથી 55 વર્ષ પહેલા 60 વર્ષ પહેલા સૂત્ર આપ્યું છે, પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. એટલે શરૂઆતના વિષયમાં પણ એ ક્લિયર કરીને ગયા છે, ડોક્યુમેન્ટ આપીને ગયા છે, દસ્તાવેજ લખી ગયા છે. આ રીતે શરૂઆત થાય છે. મોક્ષ એટલે એ તો શાસ્ત્રીય ભાષા છે, પણ મોક્ષ એટલે બીજું કાંઈ નથી. પૂર્ણ શુદ્ધતા કહો, પૂર્ણ નિર્દોષતા કહો, પૂર્ણ પવિત્રતા કહો, પૂર્ણ સુખ શાંતિ કહો, કેમ કે બધા એક સાથે જોડાયેલી ચીજ છે, એક સિક્કાની બે બાજુ જેમ છે. તો કોને પૂરું સુખ નથી જોતું, કોને અધૂરું સુખ જોઈએ છે, કોને અશાંતિ જોઈએ છે, કોઈ જીવને જોઈએ ખરી? કેટલી જોઈએ છે? તો કે પૂરી. કેટલા ટાઈમ માટે જોઈએ છે? તો કે કાયમ માટે. આ તો વગર વિચારે પણ આ અભિપ્રાય છે જીવનો. તો એ એક વિચારીને નિર્ણય લેવા જેવી વાત છે. એક વખત જો નિર્ધાર કરવામાં આવે કે જીવનનું ધ્યેય શું, મારી આત્મશાંતિ, મારી પૂર્ણ શાંતિ, મારી પૂર્ણ શુદ્ધિ, તો એને અનુસરતા બધા પરિણામ થશે, થવાના ચાલુ થશે, અને એની વિરુદ્ધ જેટલા પોતાના પરિણામ થશે એની જાગૃતિ આવી જશે, તરત જ લાઇટ થશે કે આ મને નુકસાન કરે છે, આ મને નુકસાન કરે છે, આ પરિણામ. કેમ કે પૂર્વ સંસ્કારથી થશે, પાછા જે વિભાવ પરિણામ છે, દૂષિત પરિણામ છે, એ પાછા સાવ મટી નથી જતા તરત જ, એ પણ પૂર્વ સંસ્કારના બળે થયા કરે છે. પણ એને ટાળવા માટેની જે પરિસ્થિતિ ઊભી થવી જોઈએ એ નથી હોતી, એટલે એ વધી જાય છે અને જીવ અધોગતિમાં ચાલ્યો જાય છે. જ્યારે અહીંયાથી એનો સામનો કરવા જીવ તૈયાર થાય છે, એટલે અંદર એક લડાઈ ચાલુ થાય છે કે પોતાને અહિત કરનારા જેટલા દુશ્મનો પોતાના પરિણામમાં આવે છે એની સામે એનો નકાર આવે છે, નિષેધ આવે છે, ભાવોની લડાઈ ચાલુ થાય છે. એટલે તો આપણા ભગવાનનું નામ અરિહંત પડ્યું છે. અરિ એટલે દુશ્મન, હંત એટલે અહીંયા તે. પહેલી શરૂઆત ત્યાંથી થાય છે. ને પછી ઓટોમેટિક બધું ગોઠવાઈ જાય છે. પછી તો શાસ્ત્રોમાં તો ઘણી વાત છે કે વિદ્યક્રમથી આગળ વધવું, તે પછી એના સ્ટેપ શું છે, સ્ટેજ શું છે. એમનો 254 નંબરનો એ પત્ર છે. પત્ર જરા લાંબો છે, એના ઉપર વાંચન લઈએ છીએ તો 5-6 કલાક ચાલી જાય છે. પણ બહુ સિસ્ટમેટિકલી એમણે એ વાત લખી છે, ખંભાત નામનો શું. એટલે બધા જ્ઞાનીઓ એ વાત તો એક જ કરી છે, પોતાની પદ્ધતિથી એક જ વાત કરી છે. શરૂઆત અહીંથી કરવાની છે. એ પહેલાની શરૂઆત તે શરૂઆત નથી, પણ ભૂલવાળી વાતો છે. નેક્સ્ટ વાતો જો જુદા જુદા છે. મુનિ ગુરુ હોય છે, ગુરુ મુનિ હોય છે, પણ કોઈ વાર જ્ઞાનીને પણ ગુરુ કહેવાય છે, મુનિ નથી કહેવાતા. જ્ઞાની ગ્રસ્થ પણ હોય છે, પણ એને પણ આત્મજ્ઞાન આપી શકે છે, માટે એને ગુરુ કહેવામાં દોષ નથી. પણ સામાન્ય રીતે આપણે જે પદ્ધતિ છે એમાં તો મુનિને ગુરુ કહીએ છીએ, ગુરુ મુનિ હોય છે. છતાં જેમ કે શ્રીમદ રાજચંદ્ર હતા તો એમને પણ સદગુરુ કહેતા હતા, સત્પુરુષ કહેતા હતા. એમને તો કૃપાળુ દેવ એટલે દેવ પણ કહેતા હતા. એટલે દેવ કહેવાય, ગુરુ કહેવાય, એમ જ્ઞાનીને ગમે એટલું ઊંચું સંબોધન કરવામાં કોઈ વાંધો નથી, દોષ નથી. પહેલા જ વાત આવે કે જે કઈ કરવું તે સમજીને કરવું, સમજા વગર કઈ. પણ હવે આ ગાય ભેંસ છે ને એ તો કપડા નથી પહેરતા. સમજણ વગર વાત બધી નકામી છે. અન્ય મતમાં એવા બાળાઓ હોય છે, જંગલમાં રહીએ છે, લંગોટે પહેરે અથવા નગ્ન રહીએ, પણ ગાંજો પીતા હોય, દાળ ઘઉં માખું હોય, અને જો ગાવો દઈએ તો સાંભળી ન શકો તમે. એ કઈ ત્યાગ થયો એટલે શું થઈ ગયો, ત્યાગ કર્યો એટલે શું થઈ ગયો.
આપણાથી તો છે ને કે આપણે સંસાર તો નથી છોડી શકીએ, વિકલ્પ તો નથી.
એવું છે કે એના વેશથી તમે ઓળખો છો કે ગુણથી ઓળખો છો, વેશને નમન કરો છો કે ગુણને નમન કરો છો. પરિચય વગર તો કોઈના ગુણ દોષ ઓળખાય નહીં. એટલે માત્ર ત્યાગ કર્યો છે એટલે ગુણ છે એવું માનવાનું કારણ નથી. જેને નમન કરવું હોય એ ગુણવાન હોય તો નમન કરવું, ભલે ગ્રહસ્થ હોય, ભલે એને દીક્ષા ના લીધી હોય, પણ ગુણવાન હોય. કેમ કે ગુણ પ્રાપ્તિ માટે નમન કરવું છે ને, નમન શા માટે કરવું છે, નમન કરવાનો તમારો હેતુ શું છે? કે એને જે ગુણ પ્રાપ્ત કર્યા એવા ગુણ મારે પ્રાપ્ત કરવા છે તો નમન કરીએ. તો એ ગુણવાન છે કે નહીં તો એનો પરિચયથી નક્કી કરવું જોઈએ. હવે એવું છે બેન કે ગુણ દોષ નો વિચાર આપણે સમજણથી કરવો રહ્યો. કોને ગુણ કહેવાય કોને દોષ કહેવાય એટલા માટે તો એમ કહ્યું કે ત્યાગ તો ઘણા કરે છે, બધાને આપણે નમન કરશું. એ તો મારા સંપ્રદાયના છે માટે હું નમસ્કાર કરું છું. અન્ય મતના એથી વધારે ત્યાગી હશે તો કરશું? આપણે કરીએ છીએ, વંદન કરવા જઈએ છીએ. બીજા ધર્મના એથી વધારે ત્યાગી કોઈ હોય તો વંદન કરવા જઈએ. જેમ કે તમે તમારા સંપ્રદાયના ગુરુ પાસે વંદન કરવા જાઓ છો, પણ કોઈ દિગંબરના ત્યાગી આવે તો જાઓ છો કે નથી જતા? કેમ કે તમે એમ માન્યું છે કે આ તો મારા સંપ્રદાય વાળા છે, તો એટલો વિચાર તો બરાબર નથી. બીજા સંપ્રદાય એટલે જૈન દર્શન સિવાય તો આ વિષય જ
નથી.
એમાં એવું નથી, એમ તો કોઈ પણ સંપ્રદાય વાળા આત્મજ્ઞાની થઈ શકે છે, પણ એ સંપ્રદાય બુદ્ધિમાં રહીને નહીં. શું? કેમ કે તો સાયન્સ છે, સાયન્સ તો બધા માટે ખુલ્લું છે. પાણી તો જે પીએ એની તરસ છીપાય, તો જ્ઞાન તો કોઈ પણ જીવ કરી શકે છે. પછી એને સંપ્રદાય નડતો નથી, પણ સંપ્રદાય બુદ્ધિ નડે છે. શું વિચારવાનું છે? સંપ્રદાય બુદ્ધિ નડે છે એમ વિચારવાનું છે. સંપ્રદાયનો વાંધો નથી, શ્વેતાંબરનો વાંધો નથી, કે હિન્દુનો વાંધો નથી, કે કોઈ ધર્મનો વાંધો નથી. કોઈ ધર્મ સાથે ગૌતમ સ્વામી કોણ હતા? વેદાંતી બ્રાહ્મણ હતા. અને મહાવીર સ્વામીના મેઇન પટ શિષ્ય એ હતા ગણધર. બીજા ગણધર હતા, 11 એમાં એ મુખ્ય હતા, ફર્સ્ટ નંબર એમનો હતો. એ વખતે દિગંબર સંપ્રદાય વાળા ઘણા હતા, કોઈ લાગવગ નહીં લગાડી કે સાહેબ અમે તો તમારા સંપ્રદાયના છીએ, અમને પદ આપો ને એને જ્યાં આપો. એ તો યોગ્યતા પ્રમાણે મળે છે, યોગ્યતા પ્રમાણે છે. એટલે કોઈ પણ જીવ યોગ્ય થઈ શકે છે, એને સંપ્રદાય નથી નડતો. તમે શ્વેતાંબર છો એટલે ન સમજી શકો, સ્થાનકવાસી છો એટલે ન સમજી શકો, કે કોઈ વેદાંતિ છે એટલે ન સમજી, એવી વાત નથી. ગુરુદેવના પ્રવચનમાં મુસલમાન બી આવતા હતા, પારસી બી આવતા હતા, વરાજી આવતા હતા, બધા કોમના આવતા હતા, દરજી આવતા હતા, લુહાર આવતા હતા, બધા આવતા હતા. અમે તો બધાને ઓળખીએ છીએ. એવું કાંઈ કોઈના માટે પ્રતિબંધ નથી. આ તો વિજ્ઞાન છે. જેને આત્મહિત કરવું હોય, આત્મસુખ જોતું હોય, સાચી સમજણ કરે ને સાચા રસ્તે ચડે, બસ વાત પૂરી થઈ ગઈ. ખોટી વાત ભૂલવાળી વાત છોડી દે. આપણા પ્રશ્નો નથી રાખ્યા અત્યારે, ખાસ એમના માટે પિરિયડ રાખ્યો. એવી ચમત્કારોની વાત બધા સંપ્રદાયોમાંથી આવે છે. હવે એમાં વિજ્ઞાન શું છે કે ચમત્કાર શું છે એ કોઈ નક્કી નથી થયું. કોઈ વાર કોઈ એટમોસ્ફિયરના કારણે પણ એવું બને છે, અને કોઈ વાર કોઈ ચમત્કાર પણ સંભવિત છે, કેમ કે વિદ્યાઓ પણ એવી ઘણી છે. પણ મોક્ષ માર્ગમાં એનું કોઈ મૂલ્ય નથી, એની કોઈ કિંમત નથી, એનાથી કોઈ સુખ શાંતિ મળતી નથી.
શ્રદ્ધાના પર બેસી જાય કે અહીંયા આવું થયું,
પણ એ તો શું છે, એ આત્માની શ્રદ્ધા નથી, એક ચમત્કારની શ્રદ્ધા છે. અને ચમત્કાર ઉપરનું આકર્ષણ હોય તો કે લાલ બહુ મોટું કામ કરે છે.
પણ જૈન ધર્મમાં ચમત્કાર
કોઈ દિવસ પ્રયોગ નતા કરતા, ચમત્કાર થી કોઈને આકર્ષિત નતા કરતા. અઢાર વર્ષની ઉંમરે એક સાથે 100 કામ ને યાદ કરી લેતા હતા. 100 જણા કામ કરતા હોય તો એક જ સાથે બધા એના ઉપર નજર કરી અને પછી કહી દે તમે આમ કરતા હતા. એક જણો ઘંટ વગાડે, એક જણો પાના બતાવે, એક જણો. એક ચમત્કારિક વાત તો એ હતી કે ફોરેનની ભાષામાં, યહૂદીની ભાષામાં, એવી જુદી જુદી ભાષામાં જે પ્રશ્નો કર્યા એના ઉત્તર એમણે આપ્યા છે. એમને એ ભાષાના વ્યાકરણને સુધારી દીધું છે એમણે. એક્સ્ટ્રાઓર્ડિનરી એમની તો લાઈન હતી આખી. 18 વર્ષની ઉંમરે મુંબઈની અંદર એ વખતે પેલું ક્રોનિકલ પેપર ચાલતું હતું, પછી આ મુંબઈ સમાચાર, એ તો બધા સાચવી રાખ્યા છે એ લોકોએ. કેમ કે હજી તો 90 વર્ષ પહેલાની જ વાત છે.
હા,
ના પાડી એમને બધા કે તમને ફોરેન મોકલીએ, કોઈ કે બનારસ મોકલીએ, કે મારે ક્યાંય જવાનું નથી. જો કે એમને ભણવાની કઈ જરૂર નથી, તો ઘણા જ્ઞાન લઈને આવેલા હતા. પણ બધા લોકો જે હતા, મોટા મોટા માણસો મુંબઈની અંદર, એમની સભામાં, તો બહુ મોટી સભામાં એમણે આ પ્રયોગ કર્યો હતો 57માં. તો ત્યારે બધા લોકો એમને ઓફર કરી, એમને ના પાડી, મારે કઈ કરવાનું નથી. હા,
1000
એ વખતે એમણે એમ કહ્યું કે અત્યારે તો મેં 57 એટલે 100 ચીજનું કામ કર્યું છે, પણ 67 એટલે 1000 વાતને આવી યાદ રાખવી હોય તો મારા માટે તો ડાબા હાથનો ખેલ જ છે. જબરજસ્ત માણસ હતા. હા, એટલી શક્તિ હતી. પછી બંધ કરી દીધું. પછી શું થયું કે પ્રસિદ્ધિ બહુ મળવા માંડી, પ્રસિદ્ધિ અને માન બહુ મળવા માંડ્યું, એટલે બધું એમણે બંધ કરી દીધું. એ વખતે શું કર્યું કે કેટલાક જ્યોતિષ લોકો, અત્યારે શું છે કે જો આ જે આવે છે ને, કોઈ પણ માણસ હોય તો એનું જ્યોતિષ બધા જોવા માંડે છે, આનું શું થવાનું છે, આનું શું થવાનું, પ્રિડિક્શન કરવા માંડે છે. શું તો એનું એમનું જ્યોતિષ 10 જ્યોતિષ ભેગા થઈ ગયા. બહુ સારા જોયું છે કે તમે તો કોઈ જબરજસ્ત મોટા યોગી પુરુષ છો.